તારીખ 12-10-1992 શ્રી સમયસાર શ્લોક 20 તથા ગાથા 19 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 50
ભવામો અનંત ચૈતન્ય ચિન્હ નખલો નખલો યસ્માત અન્યથા સાધ્ય સિદ્ધિ આચાર્ય દેવ કહે છે કે અનંત અવિનેશ્વર ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આ આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ. પોતાના સ્વરૂપાનુભવની વાત કરે છે આચાર્ય મહારાજ કે અમે અમારા આત્માને એટલે અનંત ચૈતન્ય સ્વરૂપ અનંત ચૈતન્ય એ જેનું ચિહ્ન એટલે લક્ષણ છે. આમ તો એના અનંત ગુણો છે પણ આ મુખ્ય ચિહ્નથી એને બતાવવામાં આવે છે. અનંત ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આ આત્મજ્યોતિને એટલે એવા પ્રત્યક્ષ આત્માને જ્ઞાન સ્વરૂપ આત્માને અમે નિરંતર અનુભવીએ છીએ. એનો સતત અનુભવ અમને વર્તે છે. એક સમય એવો નથી કે અમારા સ્વરૂપ અનુભવનો અમને ક્યાંય પણ આંતરો પડે એક સમયનો, એવું ક્યાંય નથી. નિરંતર અમારા સ્વરૂપાનુભવમાં અમે છીએ, કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કારણ કે તેના અનુભવ વિના, કોના અનુભવ વિના, સ્વરૂપના અનુભવ વિના સાધ્ય એવું જે પૂર્ણ સ્વરૂપ આત્માનું તેની પ્રાપ્તિ અથવા સિદ્ધિ થતી નથી. એટલે સંપૂર્ણ મોક્ષ દશા તેનું કારણ એક સ્વાનુભવ છે. સ્વાનુભવ સિવાય બીજી રીતે મોક્ષ થતો નથી. સ્વાનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ થતી નથી. પછી બીજા કોઈ બીજી કોઈ પ્રકારે આ મોક્ષની વાત આવે તો એ સ્વાનુભવ કરાવવા માટે આવે છે એમ સમજવું. પેલા આમ કરો, આમ કરો, આમ કરો, તેમ કરો, તો એ સ્વાનુભવ કરાવવા માટે છે. સ્વરૂપાશ્રય રૂપ જે સ્વાનુભવ છે એ એક જ મોક્ષનો માર્ગ છે અને એ સિવાય કોઈ મોક્ષનો માર્ગ નથી, મોક્ષનો ઉપાય નથી. તો કે પણ બીજી બીજી વાત આવે છે ને, પરિણામનું અવલોકન કરવાની વાત આવે છે ને, આપણે તો સ્વરૂપનો આશ્રય કરવો છે. તો કે સ્વરૂપનો આશ્રય કરવા માટે પછી બીજા બીજા જ્યાં જ્યાંથી એને ખસેડવો હોય ત્યાં ત્યાંથી એનો ઉપાય બતાવવામાં આવે છે. સ્વાનુભવ અને સ્વરૂપાશ્રય સિવાય બીજો કોઈ મુક્તિનો ઉપાય નથી, એમાં ક્યાંય ફરક પડતો નથી. એ સિદ્ધાંત ક્યાંય બદલાતો નથી, કેમ કે એ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુના સ્વરૂપમાં કોઈ ફેરફાર થાય નહીં. હવે શુદ્ધો ઉપયોગ નિરંતર નથી રહેતો, પણ પરિણતિમાં નિરંતર સ્વાનુભૂતિની પરિણતિ ધર્માત્માને હોય જ છે. આ તો આચાર્ય મહારાજ છે, એમણે તો શુદ્ધો ઉપયોગ પણ ક્ષણ ક્ષણમાં આવે છે, પણ બહાર આવે ત્યારે એમનો જે રેશિયો પ્રપોર્શન છે એ એવો છે કે 1/3 ભાગ મુનિ દશાનો નિર્વિકલ્પ દશામાં કટકે કટકે જાય છે અને 2/3 ભાગ સ્વવિકલ્પ દશામાં હોય છે કે જેમાં પંચમાવ્રત સમિતિ ગુપ્તિ આદિના વ્યવહારનું પાલન કરવામાં ઉપયોગ બહાર જાય છે મન વચન કાયાથી. એનું પરિમાણ આપ્યું છે અહીંયા ધવળમાં, પરિમાણ આપ્યું છે કે સરવાળો કરો તો સરવાળે જૂની દશામાં જે વારંવાર શુદ્ધ ઉપયોગ આવે છે એનો કેટલો કાળ અને સ્વવિકલ્પ દશાનો એનો કેટલો કાળ, કે 1/3-33% શુદ્ધોપયોગમાં અને 66-67% એમનો શુભોપયોગમાં ઉપયોગ પ્રવર્તે છે. એવું એનું પરિમાણ છે. નિરંતર ચાલે છે, બીજું બધું કામ ઉપર છલ્લા ઉપયોગ થી ચાલે. હું મનુષ્ય છું એવી પરિણતિ નિરંતર વર્તે છે કે નહીં? હું માણસ છું એમ નિરંતર વર્તે છે કે નહીં? કે અનુભવ છૂટી જાય છે, કોઈ એમ કે ગઈ ગધેડો તો શું બોલ્યા તમે એમ કે છો? એને પશુની ઉપમા આપે તો એ જાગૃતિ છે, એની પરિણતિમાં એની જાગૃતિ છે. તમે એમ કેમ બોલો છો એમ કે છો? એટલે એનો અનુભવ નિરંતર છે. તો કે હું આત્મા છું એવો વિચાર કરે છે ત્યારે, તો કે ત્યારે પણ પરિણતિ નિરંતર છે કે હું મનુષ્ય છું. ઠીક, એમ જ્ઞાની મનુષ્યોચિત વ્યવહાર કરે કે ભાઈ મને અત્યારે તાવ આવ્યો છે, તો ખરેખર તો આત્માને તાવ આવ્યો છે એમ તો છે નહીં, પણ એવો ઉપયોગ હોય ત્યારે પણ જ્ઞાનમાં તો એમ જ છે કે હું આત્મા છું, શરીર આદિ હું નથી, રાગ આદિ હું નથી, એમ જ છે. કેવી છે આત્મજ્યોતિ? કે જેણે કોઈ પ્રકારે ત્રણ પણ અંગીકાર કર્યું છે તો પણ જે એક પણાથી ચ્યુત થઈ નથી, કોઈ પ્રકારે, એટલે દર્શન જ્ઞાન અને ચારિત્રની અપેક્ષાએ એ જ્ઞાન જ્યોતિને ત્રણ પણ અંગીકાર કર્યું છે, એટલે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રના એવા ત્રણ ભેદ એમાં થઈ શકતા હોવા છતાં પણ એનું એકત્વ રાખીને એ ત્રણપણાની વાત છે, એનું એકત્વ છોડીને ત્રણપણાની વાત નથી. એટલે ભેદનો વિષય અભેદનાને રાખીને છે, અભેદનો વિરોધ કરીને કે અભેદનો અભાવ કરીને, અભેદતાથી વિમુખ થઈને ભેદનો વિષય ક્યાંય પ્રતિપાદન કરવામાં આવ્યો નથી. એટલે ત્રણપણું અંગીકાર કર્યું છે તો પણ એમ કરીને એને ગૌણ કરાવ્યું, તો પણ કરીને ગૌણ કરાવી નાખ્યું છે કે જે એક પણાથી ચ્યુત થઈ નથી. એટલે જે પોતાના અનંત ગુણોના એકત્વ સ્વરૂપે સદાય નિરંતર વર્તે છે અને જે નિર્મળપણે ઉદય પામી રહી છે, અને એ જ્ઞાન જ્યોતિ ચૈતન્ય જ્યોતિ આત્મા નિર્મળ નિર્મળપણે પવિત્ર દશાપણે હંમેશા એનો ઉદય ચાલુ રહ્યો છે. એમને આચાર્ય મહારાજે આ શ્લોકમાં પોતાના સ્વાનુભવની વાત કરી છે. ઠીક, આ પોતાનો આત્માનુભવ કેવો છે એ વાત કરી છે. ભાવાર્થ, કે આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાય દ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તો પણ શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જે એક પણાથી રહિત નથી. શું કહે છે? પર્યાય દ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે, ભેદ દ્રષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર અથવા ઉત્પાદ વ્યયને ધ્રુવ એવું ત્રણપણું પ્રાપ્ત છે, તો પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિથી જોઈએ તો જે એક પણાથી રહિત થઈ નથી, અથવા અભેદ છે દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો આત્મા અભેદ છે અને પોતાના અભેદ ભાવે જ સ્વાનુભવમાં પરિણમી રહ્યો છે, ભેદ ભાવે સ્વાનુભવમાં પરિણમન પણ વર્તતું નથી. તથા જે અનંત ચૈતન્ય સ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે, અને એ ચૈતન્ય જ્યોતિ અનંત ચૈતન્ય સ્વરૂપ નિર્મળ ઉદયને અનંત ચૈતન્યના અવિભાગ પ્રતિછેદો નિર્મળપણે પવિત્રપણે પ્રગટ થઈ રહ્યા છે, એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. શું કહે છે? એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. એ જ અમને અનુભવમાં આવે છે, બીજો અમને અનુભવ પણ નથી, અનુભવ થઈ શકતો પણ નથી. તમે કહ્યું કે નિરંતર અનુભવ કરે પણ બીજો અનુભવ થઈ જ નથી શકતો, પછી પ્રશ્ન ક્યાં છે? પોતાને પોતાના અનુભવ સિવાય બીજો અનુભવ તો થઈ પણ શકતો નથી, કરવો હોય તો પણ. અને બીજાનો અનુભવ થાય છે એવી ભ્રાંતિનો નાશ થયો છે ચોથા ગુણ સ્થાને. ચોથા ગુણ સ્થાને મને રાગનો કે પર પદાર્થનો અનુભવ થાય છે એ ભ્રાંતિનો નાશ થયો છે. અનુભવના વિષયમાં જરા વિચારવા જેવી વાત છે કે ભ્રાંતિગત જીવ પણ એમ કહે કે અમારો અનુભવ આમ બોલે છે. અમારો અનુભવ એમ કહે છે કે અમને સૂર્યની ગરમી લાગે છે અને ચંદ્ર નિશીતળતા લાગે છે. બરાબર છે. આકાશમાં બે મોટા ગ્રહો છે, સૂર્ય અને ચંદ્ર. તો સૂર્યની ગરમી લાગે છે, ચંદ્રની શીતળતા લાગે છે, એવો અમારો અનુભવ બોલે છે. તો અમારે અમારા અનુભવને જૂઠ સમજવો? તો અમારો અનુભવ જ્ઞાન બોલે છે. તો કે સાચો સત્ય અનુભવ શું અને ભ્રાંતિગતપણે અનુભવ શું, આ અનુભવના વિષયમાં વિવેક કરવા જેવો વિષય છે. અમારો અનુભવ છે એ જ સત્ય છે એમ કે છે. એ તો ભ્રાંતિ આપ કહેતા હોય તો ભલે, પણ અમે તો અમને તો અમારો અનુભવ છે એ જ સત્ય વાત છે. અમને તો એ જ સાચું લાગે છે, એમાં અમને ફેર નથી લાગતો. અમારો અનુભવ બોલે છે, અમારા અનુભવને અમારે ન માનવો. ચાલો હવે શું કરવું? કે તારો અનુભવ તને દુઃખમાં લઈ જાય છે કે તારો અનુભવ તને સુખમાં લઈ જાય છે, કે ખાલી અનુભવના સંબંધમાં વાદ વિવાદ જ કરવો છે? શું દરેક વાતમાં કોઈ વાત થવાનો હેતુ તો હોવો જોઈએ. હેતુ શું છે? અનુભવ થતો નથી, ઠંડી ગરમીનો અનુભવ થતો નથી અને ઠંડી ગરમીનો અનુભવ થાય છે. બે જીવો પોતપોતાના અનુભવની વાત કરે છે, એક જ્ઞાની જીવ છે અને એક સંસારી જીવ છે. હવે વાત તો એ કોઈ હેતુથી લેવી પડશે ને કે ભાઈ આ વિષયની જો ચર્ચા જ કરવી હોય તો કયા દ્રષ્ટિકોણથી કરવી છે? બસ દ્રષ્ટિકોણ બરાબર હોય તો આ વિષય સમજવો સુગમ છે. જો દ્રષ્ટિકોણ બરાબર ન હોય, એટલે આત્મહિતનો, આત્માને સુખી થવાનો દ્રષ્ટિકોણ ન હોય, તો વાત કોઈ રીતે સમજાવી શકાય એવી નથી. કેમ કે એવું કે છે, પ્રત્યક્ષ અનુભવ છે અમને આવો. સૂર્યની ગરમી લાગે છે, તડકે ઊભા નથી રહેવાતું, એટલે છાંય વ્યાજે છે. શું એ અનુભવને કેમ અમે ના પાડીએ? કેવી રીતે ના પાડીએ? ખોટો અનુભવ છે એમ કેમ કહેવાય? એ વાત પકડીને વસ્તુ સ્વરૂપ એમ માનીને તું તારે સુખી થવું છે કે તારે દુઃખી થવું છે? અને એમ જ જો વસ્તુ સ્વરૂપ હોય તો કોઈ આત્મા દુઃખથી છૂટીને સુખી થાય એ બની શકે નહીં. કોઈને રાગદ્વેષ મટે નહીં. પર પદાર્થથી સુખ દુઃખ થતું હોય તો પર પદાર્થ સંબંધીનો રાગદ્વેષ કોઈ કાળે મટી શકે નહીં, મટાડી શકાય નહીં. આ પરિસ્થિતિ થાય. એવી વાત છે, વિચારવા જેવો વિષય છે વધારે. ત્યાં જ્યાં જે જે અનુભવ થાય છે ત્યાં ત્યાં એ અનુભવ સત્ય છે કે એ અનુભવ અસત્ય છે. સત્યની ખોજ કરવા વાળાએ તો તપાસ કરવી ઘટે છે, તપાસ કરવી જોઈએ. એને તો એને સત્યની શોધ કરતા સત્યની પ્રાપ્તિ કે ઉપલબ્ધિ થાય. પણ અનાદિથી જે માનતો આવ્યો છે એમ જ જો ચાલુ રાખવું હોય તો પછી આમાંથી છૂટવાનો કોઈ આરો નથી. શું કહે છે આચાર્ય મહારાજ? કહે છે કે અમને એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યક દ્રષ્ટિ પુરુષ છે તે જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે છે. ઠીક, ભાવાર્થમાં જયચંદજીએ એટલી વાત વિશેષ કાઢી છે. કે આચાર્ય મહારાજ તો છઠ્ઠે સાતમે ગુણ સ્થાને છે એટલે એમની વાત જુદી છે, પણ હવે જે સમ્યક દ્રષ્ટિ સાધારણ માણસની જેમ જીવન જીવતા હોય એનું શું? પણ હું તો કે એનું પણ એમ જ સમજવું છું. સમ્યક દ્રષ્ટિને પણ પરિણતિ થઈ છે અને મુનિરાજને પણ પરિણતિ થઈ છે. એટલી વાત ચોક્કસ છે કે સમ્યક દ્રષ્ટિ કરતા મુનિરાજની પરિણતિ બળવાન છે, અને પરિણતિ બળવાન હોવાને લીધે એ વારંવાર શુદ્ધ ઉપયોગમાં આવે છે. એટલી વાત ચોક્કસ છે. એટલે સાથે સાથે મુનિપણાની સાથે સાથે સમ્યક દ્રષ્ટિપણાની વાત પણ એમણે ચોખ્ખી કરી નાખી પંડિતજી. સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ દર્શાવ્યું આચાર્ય દેવે પોતાની વાત કરી એના ઉપરથી. ભાવાર્થમાં એવો આશય કયો કે સમ્યક દ્રષ્ટિ પુરુષ છે એ અમારા જેવો જ અનુભવ, જેવો અનુભવ કરી અમે કરીએ છીએ તેવો જ અનુભવ તે કરે છે. હવે એ કળશની પદ્યાત્મક ટીકા થઈ, કળશ રૂપે પદ્યાત્મક ટીકા થઈ, એની જ હવે ગદ્યાત્મક પાછી ફરીને થોડીક ટીકા લઈએ છે. ટીકા કે હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ સ્વરૂપે છે, આત્મા કાંઈ જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે, એટલે કે આત્મા તો જ્ઞાનથી તદાત્મ સ્વરૂપે છે એટલે જ્ઞાનાનુભવ તો એને નિત્ય જ વર્તે છે, બીજાને તો અનુભવ કરી શકતો નથી, એમ આપ પોતે જ કયો છો, તો પછી તે આત્માને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા એટલે ઉપદેશ કેમ આપવામાં આવે છે? એક તર્ક ઉઠાવ્યો છે કે જો દરેક જીવને આબાળ ગોપાલ સ્વામીને 17-18 ગાથા ઉપરનો કળશ ને આ તો વાત ચાલે છે ને, કે આબાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે, તો પછી એને જ્ઞાનની ઉપાસના કરવું એવો ઉપદેશ કેમ કરવામાં આવે છે? તું તારા સ્વરૂપનો અનુભવ કર, જ્ઞાન સ્વરૂપે આત્માના જ્ઞાનાનુભવમાં તું રહે, એમ એને શા માટે કહેવામાં આવે છે? આચાર્ય મહારાજને વાત ખોલવી છે એટલે પદ રચ્યા પછી પાછી ફરીને ટીકા ગદ્દીમાં શરૂ કરી છે. તેનું સમાધાન કે તે એમ નથી, તું માને છે એવી રીતે નથી, એટલે જ્ઞાનીને જેમ પ્રગટ જ્ઞાનાનુભવ વર્તે છે એમ અજ્ઞાનીને પ્રગટ જ્ઞાનાનુભવમાં, અજ્ઞાનીઓ પણ પ્રગટ એના જ્ઞાનાનુભૂતિમાં પરિણતિમાં છે એમ નથી, એની પરિણતિ ઉલટી છે એમ કહે છે. શું તે એમ નથી? જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ સ્વરૂપ છે તો પણ એક ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. હું રાગનો અનુભવ કરું છું, હું પરપદાર્થનો અનુભવ કરું છું એવી ભ્રાંતિ એ પરિણમ્યો છે, હું જ્ઞાનનો અનુભવ કરું છું એવું એને ક્યારેય નથી લાગતું. શું હોવા છતાં પણ એને ક્યારેય લાગતું નથી, એટલે સેવે છે એ તો જ્ઞાનને સેવતો જ નથી એમ કહે છે. એ ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. આમાંથી આ કાઢ્યું છે કારણ કે સ્વયં બુદ્ધત્વ અથવા બોધિત બુદ્ધત્વ, શું પોતે પોતાની મેળે જાણવું એટલે નિસર્ગાત, અને બીજાના જણાવવાથી જાણવું એટલે શ્રી ગુરુના કહેવાથી જાણવું, શું એ કારણ પૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આત્મજ્ઞાનની ઉત્પત્તિ તો કાં તો નિસર્ગાત થાય છે ને કાં તો અધિગમાત થાય છે. એ દશા અપૂર્વ છે, એ દશા ક્યારે થયેલી નથી, આ જીવને એ દશા ક્યારે થઈ જ નથી એમ કહે છે. શું કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જાણે, કાંસમાં એનો ખુલાસો કર્યો છે કે કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે, અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે. જેમ સુતેલો પુરુષ કાં તો પોતે જ જાગે એની ઊંઘ પૂરી થઈ જાય ને, અથવા તો એને કોઈ જગાડે કે ઉઠો ભાઈ સવાર પડી છે હવે તમે ઉઠી જાવ, ટાઈમ થઈ ગયો છે ઉઠવાનો, અને કાં તો એના ટાઈમે સ્વયં જાગી જાય એ રીતે. પણ એ વાત અપેક્ષિત છે કે જે કોઈ જીવને સ્વયં બોધિત્વ હોય છે એને પૂર્વ ભવમાં કોઈ જગાડનાર મળેલા હોય છે, અને એને કોઈ આત્મ જાગૃતિ આવેલી પણ હોય છે પૂર્વ ભવમાં, એટલી વાત નક્કી છે. પણ આ ભાવમાં એવું કાંઈ દેખાતું નથી, અને એના સંસ્કારથી આ ભાવમાં જાગે છે, પૂર્વ ભાવના સંસ્કારથી અથવા તે જ ભાવના પૂર્વ સંસ્કારથી જાગે છે. તેને તે ભાવમાં પણ એવું બને કે સંસ્કાર પીડ્યા પછી પણ, કોઈ રુચિ વિશેષ થયા પછી પણ રુચિ પલટો મારી જાય. રુચિ વિશેષના કારણે સંસ્કાર પીડ્યા હોય, રુચિ પલટો મારી જાય, કેટલાક વર્ષો નીકળી જાય ને વળી પાછો એ જ જીવ એ જ ભાવમાં જાગૃતિમાં આવી જાય છે, એવું પણ બને છે. શું એટલે જેમ સુતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે. અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની છે? હું તો ભવ્યની ગાથા જે લેવી છે ને એનો વિષય અનુસંધાન માટે આ ટીકા લીધી છે. અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની છે? કેમ કે તેને સદાય પ્રતિબુદ્ધપણું છે કે આવી રીતે એને જ્ઞાન થયો તે પહેલા શું એ આત્મા અજ્ઞાની જ હતો? નિરંતર સદાય અનાદિથી અપ્રતિબુદ્ધપણું છે એનો. તેનો ઉત્તર એ વાત એમ જ છે અને તે અજ્ઞાની જ છે એમ કહેવામાં એવમ એતત્, એટલો ઉત્તર આપ્યો છે. શું તરી તત્કારણાત પૂર્વમ અજ્ઞાન એવ આત્મા નિત્યમ એવ અપ્રતિબુદ્ધત્વાત એવમ એતત, એટલો ઉત્તર એમ જ છે. અનાદિથી જીવ અજ્ઞાની છે, એણે ક્યારે પણ પોતાના સ્વરૂપને જાણ્યું નથી, અને પોતાના અનુભવ ઉપર સ્વાનુભવ જે જ્ઞાનમાં જ્ઞાનનું વેદન છે એના ઉપર એનો ઉપયોગ ક્યારે ગયો નથી કે મને શું અનુભવાય છે. એ હંમેશા ભ્રાંતિમાં જ રહ્યો છે કે મને પર પદાર્થનો અને રાગાદીનો અનુભવ, મને પરભાવનો અને પરદ્રવ્યનો મને અનુભવ થાય છે, એવી ભ્રાંતિમાં જ અનાદિથી રહ્યો છે, અને એ ભ્રાંતિગતપણાને જ અજ્ઞાન કહેવામાં આવ્યું છે. જો એનો અનુભવ સાચો હોત, પરદ્રવ્ય અને પરભાવનો એનો અનુભવ સાચો હોત તો એને અજ્ઞાન ન કહેવાય. એને શું? એને અજ્ઞાન કહેવાય, એને વિપરીત જ્ઞાન કહેવાય, એને મિથ્યા ભ્રાંતિ કહેવાય કે ન કહેવાય? કે તો સાચું જ્ઞાન કહેવાય, કેમ કે એમ અનુભવ થાય છે એ સત્ય છે. પણ એ વાત સાચી નથી. એટલે એને જ્ઞાનનો અનુભવ થયો નથી, જ્ઞાનની ઉપાસના કરી નથી. એનો અર્થ શું? કે રાગાદી ઉપાદેય નથી અને જ્ઞાન માત્ર મારું સ્વરૂપ ઉપાદેય છે એ પ્રકારની ઉપાસના એને કદી કરી નથી એમ કહેવું છે. શું? રાગ અને પર પદાર્થ ઉપાદેય છે, તે જ ઉપાસ્ય છે, તે જ ઉપાસતા મને સુખ છે એવું જીવન જીવે છે જીવ. એને કદી જ્ઞાનમય જીવન, આત્મામાં સુખ છે, જ્ઞાન સુખરૂપ છે એવી ઉપાસના કરીને જ્ઞાન અનુભવમાં કદી આવ્યો નથી, એ વાત બરાબર નિશ્ચિત છે. એના કારણકારીમાં જાય છે આચાર્ય મહારાજ. 19મી ગાથામાં એના કારણકારીમાં જાય છે. મળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ છે તે કહો. એવી ભ્રાંતિ એને કેટલો વખત રહે, ક્યાં સુધી રહે? શું એવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે જીવનું અજ્ઞાનપણું અહીંયા ચોખ્ખું કર્યું છે. એને શા કારણથી એને અજ્ઞાનપણું છે, અને તે કારણ જ્યાં સુધી જીવતું રહે ત્યાં સુધી એને અજ્ઞાનપણું છે તેનું સ્પષ્ટીકરણ આ 19મી ગાથામાં આપ્યું છે. આ 19મી ગાથા બહુ ચોખ્ખી છે. એમાં એમ સ્પષ્ટ વાત છે કે આ જીવ પોતે પર પદાર્થને જાણવાના કાળમાં પોતે પર પદાર્થથી એકત્વ કરી લે છે. જ્ઞાયક શંકર દોષ જેને કીધો છે કે પર પદાર્થને જાણવાના કાળમાં જ પર પદાર્થથી એકત્વ કરી લે છે, અને પોતાના સ્વાનુભવને એ જોઈ શકતો નથી, જ્ઞાનાનુભવને એ જોઈ શકતો નથી. એટલે એમાં હું પણ એકત્વ કરે છે, એટલે હું પણ કરે છે, એટલે જે સંયોગમાં પર પદાર્થો પૂર્વકર્મના ઉદયથી આવ્યા છે એમાં હું પણ કરી જાય છે, અને એ હું પણ એને અજ્ઞાન અને મિથ્યા ભ્રાંતિ ને દુઃખનું કારણ છે. પૂર્વકર્મ નો ઉદય મોળો એટલે શું? મોળો એટલે શું કહેવા માંગો? નહીં, ઉદય એ તો સમજવું તો જ્ઞાન નું કાર્ય છે, આત્મા નું કાર્ય છે, ઉદય નું કાર્ય નથી. સમજવાનું કાર્ય તો જ્ઞાન કરે છે, આત્મા કરે છે, ઉદય તો કરતો નથી. ઉદય તો ખાલી એટલું સૂચવે છે કે આ જીવે પહેલા કેવા કેવા પ્રકારના વિભાવ પરિણામ કર્યા હતા. શું એટલું સૂચવે છે ઉદય તો, કે આ જીવે પહેલા કેવા કેવા પ્રકારના વિભાવ પરિણામ કર્યા હતા કે જેના ફળમાં આ ઉદય આવ્યો, એનું જ્ઞાન કરાવે છે ખરેખર. શું બાકી અત્યારે એને સમજવું હોય તો એને કયો ઉદય હોય તો ન સમજાય, એવું એકે ઉદય નથી. શું એવો એકે ઉદય નથી? સંજ્ઞાપણામાં અસંજ્ઞાપણાનો ઉદય પોતે જ જ્ઞાનની વિરાજનાથી આવેલો છે, એટલે એમાં તો સમજાવવાનો કાંઈ પ્રશ્ન, સમજવા સમજાવવાનો પ્રશ્ન જ નથી. કેમ કે એ જીવ તો જ્ઞાનની આત્માની વિરાજના કરીને સમજણને ખોઈ બેસેલો છે. પણ જે જીવ સંજ્ઞા પંચેન્દ્રિય છે, એટલે આપણે તો આપણે વાત કરવી, આપણો વિચાર કરવો છે ને, આપણે ક્યાં અસંજ્ઞાનો અત્યારે વિચાર કરવો? અસંજ્ઞાનો તર્ક આપણે લડાવવાની જરૂર નથી આપણા હિત માટે. તો આપણને અત્યારે એવો કયો ઉદય છે કે જે સાચું સમજવા ન દેલ્યો? કયો એવો કયો ઉદય છે કે જે સાચું સમજવા ન દે? રોગ આવે ત્યારે રોગનો નાશ કરવાનો વિચાર રોગ ન કરવા દે? તાવ આવે ત્યારે તાવ કેમ ઉતારવો એનો વિચાર તાવ ન કરવા દે? એવો કયો ઉદય છે કે જે આત્માનું સાચું જ્ઞાન કરવા માટે પ્રતિબંધક થાય? ઓકે, એવો કયો ઉદય છે? સમજવા માટે કયો ઉદય છે? એવો કોઈ ઉદય એવો નથી. કોઈ પણ ઉદયમાં આ જીવ સાચી સમજણ કરી શકે એવું છે? હા, કરી અનંતા ના, એટલે અનંતા સિદ્ધિ ને પાયમાં. અને એટલા માટે તો એ દ્રષ્ટાંત દેવામાં આવે છે કે તિર્યન જેવો તો ઉદય નથી ને તારે, તિર્યન જેવો તો ઉદય નથી ને. હે, તિર્યન ને તો જ્ઞાન પણ ઓછું છે, મન હોવા છતાં મનવાળું જ્ઞાન પણ ઓછું છે, અને બાહ્ય સંયોગો તો ઘણા હીણા છે. તો એ જીવ પણ જો પામે છે, એ જીવ પણ સાચી સમજણ કરી શકે છે, તો તું ન કરી શકે એ વાત ક્યાં રહે છે? એ વાત કેવી રીતે ઉભી રહે છે? કોઈ ઉદય છે એ જીવને સાચું જ્ઞાન કરતા અને સાચું શ્રદ્ધાન કરતા રોકે એવી કોઈ વાત છે? અન્ય મતિમાંથી જૈન કેમ થાય છે? મિત્ર એમ કહ્યું, ભાઈ ચાલો આ વાત તો જૈન દર્શનમાં આવે છે, પણ ઉદય એવો હોય કે અન્ય મતમાં જન્મે તો કે અન્ય મતમાં જન્મેલા કેટલાય જ્ઞાનને પાયમાં બોલો, અને આ કાળમાં તો ગૌતમ ગણધર એ બહુ મોટી વાત છે. ગૌતમ સ્વામીનો દ્રષ્ટાંત તો જબરજસ્ત દ્રષ્ટાંત છે, ત્યાર પછી આપણા ગુરુદેવનો દ્રષ્ટાંત છે, શ્રીમદ રાજચંદ્રજીનો દ્રષ્ટાંત છે. એટલે એવું કઈ નથી કે અન્ય પંથમાં અન્ય મતમાં અરિયંતના મતમાં ન જન્મમાં હોય માટે ન એને જ્ઞાન થાય ને સાચી સમજણ ન થાય એવો પણ પ્રતિબંધ નથી. શું કરી, ત્યાં તો દેવગુરુ શાસ્ત્ર જ બીજા છે, ત્યાં સમજાવે જ બીજું, ઉલટું જ સમજાવે છે. પછી શું કરે આ જીવ? તો કે નહીં, ઉલટું સમજાવે તો પણ સૂટું સમજણ કરવા માટે એ સ્વતંત્ર છે, એનું બંધન એને લાગુ. ખોટા ગુરુને સાચા ગુરુ માન્યા, અને સાચા ગુરુ કેવા હોય એ સમજવાની દરકાર કોઈથી કરી નહોતી. એમ છે ખરેખર તો, એમાં તારો અપરાધ છે. ગુરુ મળ્યા એનો તને અપરાધ, કુગુરુ નો અપરાધ નથી. કુગુરુ ના સંઘમાં ગયો એ તારો અપરાધ છે. સોનું લેવા જાય ત્યારે પરીક્ષા કરે, હીરો લેવા જાય ત્યારે પરીક્ષા કરે, ઘી લેવા જાય ત્યારે પરીક્ષા કરે, પાણીએ ડોળું પીતો નથી, આશરો કરીને પીએ. જ્યાં જ્યાં એને પોતાનું પ્રયોજન લાગે છે ત્યાં તો બરાબર પરીક્ષા કરે છે. અહીંયા કેમ પરીક્ષા કર્યા વગર ગમે એની પાસે ગયો હતો એમ કે છે. શું કે છે 19મી ગાથા કે છે. કમ્મેણો કમ્મમીય અહમિદી અહકમ ચ કમ્મણો કમ્મમ જા એસા ખલુ બુદ્ધિ અપડી બુદ્ધો હવદી તાવ.
No karma karne ho mahavai karma ne no karma ne ye bodhi jan lagi jeevani agnani jan lagi dheerai.
Gathartha. જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવ કર્મ ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મમાં આ હું છું અને હુંમાં એટલે આત્મામાં આ કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. શું કે છે. આના ઉપરથી તો અન્ય મતોમાં મમત્વ છોડવાની વાત ચાલે છે. મમતા છોડો, મમતા છોડો. મમતા છોડો એટલી વાત નથી, એમાં અસ્તિત્વ ગ્રહણ છે એ છોડી દો, એમાં પરપ્રવેશ ભાવ છે એ પરપ્રવેશ ભાવ છોડી દેવાની વાત છે. ટીકા. દ્રવ કર્મ ભાવ કર્મ ને નો કર્મ ત્રણની વાત બહુ સ્પષ્ટ લઈ લીધી છે. જેવી રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં તથા પહોળું તળિયું પીટાળ આદિ આકારે પરિણિત થયેલા ભૂતગળ સ્કંધોમાં આ ઘડો છે. ઘડાની અંદર શું છે કે એના ગુણ છે. ગુણ શું છે? સ્પર્શ ગંધ વર્ણ. એ સ્પર્શ રસ ગંધ અને વર્ણ ભૂતગળના જે ચાર મુખ્ય ગુણો છે તે કોઈ પણ ભૂતગળમાં છે. એના ગુણોમાં એ વર્તી રહ્યું છે અને પર્યાયોમાં એનું પહોળું તળિયું છે, એનું પેટ પહોળું છે, એ વગેરે આકારે પરિણિત થયેલા એ ભૂતગળ સ્કંધો છે એમાં આ ઘડો છે એમ વ્યવહાર કરવામાં આવે છે. એનું નામ પાડવામાં શું આવે છે કે આ ઘડો છે. અને એ ઘડામાં શું છે કે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ એના ભાવો છે તથા પહોળું તળિયું પીટાળ આદિ આકારે પરિણિત થયેલા ભૂતગળ સ્કંધો છે. એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે. શું? વસ્તુના ગુણ પર્યાયોથી અભેદ વસ્તુની અનુભૂતિ થાય છે. તેવી રીતે એ દ્રષ્ટાંત છે. ભૂતગળ ભૂતગળના ગુણ પર્યાયો સાથે અભેદ છે. ભૂતગળના ગુણ પર્યાયો સાથે ભૂતગળ અભેદ છે. તેવી રીતે કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો આ ભાવ કર્મ લીધા. શું? કર્મ એટલે કર્મ એટલે મોહ આદિ અંતરંગ પરિણામો આ દ્રવ કર્મ લીધા. શું? નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ અંતરંગ પરિણામો એટલે ભૂતગળના અંદરમાં ઉદય આવે છે તે મોહ આદિ અંતરંગ પરિણામો. નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ શરીર જે મળે છે સાતા અસાતા થાય છે કે જેઓ બધા ભૂતગળના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે. શું? હવે કર્મ કર્મ ને મોહ બે એકમાં લઈ લીધા. દ્રવ કર્મ ને ભાવ કર્મ બંનેને અંતરંગમાં લઈ લીધા. કેમ કે બંને દેખાતા નથી ને, જણાતા નથી, સૂક્ષ્મ છે. એટલે શરીર આદિ નો કર્મ બાહ્ય વસ્તુઓ કે જેઓ બધા ભૂતગળના પરિણામ છે બધાને પહેલેથી ભૂતગળમાં નાખ્યા. શું? ભૂતગળના પરિણામ છે નહીં અને આ આત્માનો તિરસ્કાર કરનારા છે. ઠીક. આત્માનો તિરસ્કાર કરનારા એટલે શું કે વિરુદ્ધ જાતિના છે. આપણે વિરોધી હોય એને શું કહીએ છીએ? ભલે કાંઈ ન બોલે, કાંઈ ન બોલે પણ એને શું કહેવામાં આવે છે? આ ભાઈ વિરોધી છે. શું? બોલે ત્યારે જ વિરોધી એમ નહીં, એ વિરોધમાં ઊભો છે માટે વિરોધી છે એમ. આ આત્મા છે અને આ અનાત્મા છે. અનાત્મ જાતિના છે બધા, એટલે આત્માના તિરસ્કાર કરનારા કહેવામાં આવે છે. એને પૂતગળને ખબર નથી કે મારે આનો તિરસ્કાર કરવો, એમ પૂતગળને કાંઈ ખબર નથી. શું પણ વિરુદ્ધ જાતિના છે એમ પૂતગળ પરિણામો છે. આત્માના તિરસ્કાર કરનારા એ પૂતગળનો આત્મ તિરસ્કારી એવો શબ્દ લીધો છે. શું આત્માનો તિરસ્કાર કરનારા છે તેમનામાં આ હું છું એમ, અને આત્મામાં આ કર્મ મોહ આદિ અંતરંગ તથા નોકર્મ શરીર આદિ બહિરંગ આત્મ તિરસ્કારી પૂતગળ પરિણામો છે એમ, વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે. આપણે કોઈ ગફલત મારીએ ત્યારે નથી કહેતા કે ભાઈ આને આ માણસ આને નુકસાન કરે છે છતાંય એને વળગીને રહ્યો છે, તો શું કહે છે કે ગફલતમાં છે એને એમ છે કે હું આને વળગીને રહું તો મને લાભ થશે, નથી આવતો એમ. આ જીવ પૂતગળને અને પૂતગળ પરિણામોને મોવાદીને વળગીને રહ્યો છે, હું આનાથી સુખી થાઉં છું, મને આમાં સુખ છે, મને આમાં ઠીક પડે છે, પણ તને તો નુકસાન કરનારા છે, તારા તિરસ્કારી છે, તો કે ના મને ઠીક રહે છે, તો કે એ તારું અજ્ઞાન છે. તને દુઃખ પહોંચાડે એના ઉપર તું પ્રીતિ કર, એ તારું અજ્ઞાન છે. તને દુઃખનું કારણ થાય, દુઃખનું નિમિત્ત થાય, એ તારી પ્રીતિનો વિષય થાય છે. એ પ્રીતિ કરવા યોગ્ય છે તો દુઃખ વધશે, દુઃખના કારણો ઉપર પ્રીતિ કરીશ તો દુઃખ વધવાનું છે, આ સીધી વાત છે. એમ વસ્તુના ભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબુદ્ધ છે, અથવા એને એ બધું મારામાં લાગે છે. એમાં હું ને હું એ મારામાં એનો અર્થ શું છે? દીપચંદજીએ બહુ સાદો શબ્દ લીધો છે એના માટે કે પર પ્રવેશ ભાવ, જાણે એ મારામાં પ્રવેશેલા છે. રાગ મારામાં પ્રવેશી ગયો છે, ખરેખર તો પ્રતિભાસે છે. શરીર મારામાં છે, હું શરીરમાં એકમેક છું, જોડાયેલો છું શરીર સાથે, હું બંધાયેલો છું, જોડાયેલો છું એકબીજામાં, જાણે ઉગાહ પામી ગયા હોય એવો જે અનુભવ છે એને અપ્રતિબુદ્ધ પર પ્રવેશ ભાવ, અપ્રતિબુદ્ધ અજ્ઞાન એમ કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ વખતે જેમ રૂપી દર્પણની સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જાળા જ્વાળા અગ્નિની છે, આ દ્રષ્ટાંત આપ્યું, સ્વપર પ્રકાશક છે ને એટલે દ્રષ્ટાંત આપ્યું છે દર્પણનો, કે સ્વપરનો આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે, સ્વચ્છતા સ્વચ્છતાને પણ પ્રકાશે છે અને ઉષ્ણતા તથા જ્વાળા જે કાંઈ અગ્નિની છે તેને પણ એ પ્રકાશે છે. તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને અને પરને જાણનારી જ્ઞાતૃતા જ છે. ખરેખર તો જેમ રૂપી દર્પણ છે આ અરૂપી દર્પણ છે એમ કે છે. અરૂપી ચૈતન્યને તો પોતાને જાણનારી અને પરને જાણનારી જ્ઞાતૃતા જ છે. જ્ઞાતાપણું જે છે એ સ્વપરને જાણનાર છે, તો માત્ર જાણે છે, એ મોહને પણ જાણે છે, કર્મને પણ જાણે છે અને નો કર્મને જાણે છે. માત્ર જાણવા સિવાય એથી વધારે એનું કોઈ આગળ કામ નથી. તે અરૂપી આત્માની તો પોતાને અને પરને જાણનારી જ્ઞાતૃતા છે અને કર્મ તથા નો કર્મ પૂતગળના છે. શું કર્મ તથા નો કર્મ પૂતગળના છે, એ કઈ જ્ઞાનના નથી આત્માના નથી, એમ પોતાની જ અથવા પરના ઉપદેશથી, એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે. નું અનુભૂતિ ક્યાંથી લીધી? જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ છે. અનુભૂતિ ભેદ વિજ્ઞાન સિવાય કદી ઉત્પન્ન થાય એ બનાસે દાસે બહુ સરસ લીધો છે. કળશ લગભગ આવી જગ્યાએ જ આવે છે કે ભેદ વિજ્ઞાનનું ફળ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ છે. નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ એક કાર્ય છે અને એના કારણમાં ભેદ વિજ્ઞાનના પરિણામો છે. વેદ વિજ્ઞાનના પરિણામો કેવી રીતે થાય છે કે દ્રવ કર્મ ભાવ કર્મને નો કર્મને સાથે આ જીવને એકત્વ થઈ રહ્યું છું એને જુદા પાડે છે. વસ્તુ તો જુદી છે, આત્મા કર્મ નો કર્મ કર્મ દ્રવ કર્મ નો કર્મ ભાવ કર્મ આત્મા એક છે જ નહીં, પણ એનું ભાવમાં જુદા હોવા છતાં એકત્વ થતું હતું એ અવાસ્તવિક હતું, એ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હતું. કેમ કે વસ્તુ જુદી છે અને જેવી વસ્તુ છે એવો જ અનુભવ કરતા જે જુદા છે એ જુદાપણે અનુભવમાં આવે છે, એ જ અનુભવ કરવાનો પ્રયત્ન છે એને ભેદ વિજ્ઞાન કહેવામાં. જુદા પાડવાનો પ્રયત્ન, ભાવમાં એકત્વને મટાડવાનો પ્રયત્ન એને ભેદ વિજ્ઞાન કહેવામાં આવે છે, અને એ અનુભૂતિનું મૂળ છે. અને અનુભૂતિ એટલે શુદ્ધ ઉપયોગ, એ અનુભૂતિનું મૂળ છે. હમણાં ભાઈ આવ્યા હતા ને, ઉમિયા ભાઈ અનંતભાઈ ને સપાણીના બે, મહેન્દ્રભાઈ ને ચર્ચા ચાલી હતી કરે. એક જ જગ્યાએથી બે ચીજ ઉત્પન્ન થાય છે. જ્ઞાન છે એમાં સ્વપર પ્રકાશક જ્ઞાનમાં પર જણાય અને એકત્વ સાથે તો વિરાજના ઉત્પન્ન થાય છે, અને પર જણાયમાં પરનું પરપણું સાધે તો આનંદ અમૃતની ઉત્પત્તિ થાય, આરાધના ઉત્પન્ન થાય છે. એક જ મુદ્દો છે, શું એક જ મુદ્દો છે કે જ્ઞાન છે એ ત્યાંથી એ જ્ઞાનના મુદ્દામાંથી કાં આરાધના થાય અને કાં વિરાધના થાય. વિરાધના ક્યારે થાય કે પરને પ્રકાશતા પર સાથે એકત્વ સાધી લે તો, કેમ કે જ્ઞાન તો પરમાં જતું નથી, કોઈ પર છે જ જ્ઞાનમાં આવતી નથી, તો જે જુદી રહે છે એ જુદી જણાવવી જોઈએ, એ વાસ્તવિક છે. એના બદલે જે શંકરપણું એકત્વપણું કરે છે એ વિરાજના ઉત્પન્ન કરે છે, અને જાણતા જ ભિન્ન પડે છે અને આરાધના ઉત્પન્ન થાય છે. કારણ તો એક જ છે, સ્વપર પ્રકાશકપણામાં જ્ઞાન જ કારણ છે, એનું વિપરીત સમજણ છે એમાં વિરાજના થશે, સાચી સમજણમાં આરાધના થશે. એ મુદ્દો અહીંયા લીધો છે. શું એ મુદ્દો અહીંયા લીધો છે કે અરૂપી આત્માને તો પોતાને પરને જાણનારી જ્ઞાતૃતા જ છે, કર્મ ને નો કર્મ તો પૂતગલના છે, એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી કાં તો પોતે સ્વયં ભેદ વિજ્ઞાન કરે અને તિર્ય ચાલી કરે છે વગર ઉપદેશે, કાં તો એ સ્વયં પોતે ભેદ વિજ્ઞાન કરે અથવા કોઈ જ્ઞાની ગુરુ એને એમ સમજાવે, જો ભાઈ આ જુદા છે ને જુદા અનુભવાય, જુદા છે ને એ કેવી રીતે અનુભવાય, એક થતા નથી ને, તો તને જણાય છે, થાય છે ક્યાં, એક જાણનાર જુદો રહે છે જણાનાર જુદા રહે છે, એ ક્યારે એક થતા નથી. પર પદાર્થો તો એક થતા નથી, પણ તારામાં ને તારામાં થતો રાગ પણ જ્ઞાન રૂપે થતો નથી, જ્ઞાન પણ રાગ રૂપે થતો નથી. આ સુગાનીજીને લાઈટ અહીંથી થઈ હતી, સુગાનીજીને જે જાગૃતિ આવી અહીંથી આવી, જ્ઞાન ને રાગ જુદા છે. સિદ્ધાંતર તપાસણીમાં બી આ ગયા, જ્ઞાન જુદું રાગ જુદું સર્વકાળે, પછી એમની જ્ઞાનીને જુદા છે ને જ્ઞાનીને જુદા પણ આનો અનુભવ છે. શું બાકી જુદા તો વસ્તુ સ્વરૂપે છે, વસ્તુનું સ્વરૂપ પલટાતું નથી. અજ્ઞાની ન માને એટલે વસ્તુનું સ્વરૂપ પલટાઈ જાય એમ કઈ બનતું નથી. શું એ એવું છે કે કઠણ છે એ વાત એટલા માટે છે કે એ સૂક્ષ્મ છે અને જીવનો ઉપયોગ સ્થૂળ છે એટલે કઠણ લાગે છે. પણ આનું વિજ્ઞાન એવું છે કે જો આ જીવ રુચિ કરે, મારે ભેદ વિજ્ઞાન કરવું છે એ ભેદ વિજ્ઞાનની રુચિ કરે આત્મહિતના લક્ષે, કે આત્મહિતની રુચિ થઈ હોય, તો એનો ઉપયોગ સ્થૂળમાંથી સૂક્ષ્મ થાય છે, એ સ્વયં જ સૂક્ષ્મ થાય છે. એની રુચિ છે એ સ્વયં જ એના ઉપયોગને સૂક્ષ્મ કરે છે. પણ દુનિયામાં પણ પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગ થાય છે કે નહીં, આવલા સ્ટેજ ઉપર ખેલ કરે છે, જેને મેજિશિયન કહેવાય છે, જાદુગરો કહેવાય છે, એ હજારો માણસની નજર કેમ ચૂકવે છે, એવી રીતે હાથ ફેરવે છે, હાથ ચાલાકી કરે છે, કોઈને ખબર નથી પડતી કે આને આમ કરીને એમાં શું કરી નાખ્યું. તો એનો ઉપયોગ સૂક્ષ્મ થઈ ગયો, એને પ્રેક્ટિસ કરવી પડે છે. શું એને પ્રેક્ટિસ કરવી પડે છે. પ્રેક્ટિસ વગેરે કાંઈ એમ જાણવાથી થઈ જાય? આ સીધી વાત છે. પ્રયોજન સમજાય અને પ્રયોજન સમજાય અનુસાર પ્રયત્ન કરે એટલે એનો ઉપયોગ સૂક્ષ્મથી આવીના સૂક્ષ્મ થઈ જ જાય. સૂક્ષ્મ થવા માટે બીજું કઈ કરવું પડતું નથી. પોતાને રુચિ એને હોવી જોઈએ. સુખી થવું હોય તો સુખની રુચિ તો સુખી થવા માટે હોવી, એમાં શું એને વિશેષ મત કરવાનું છે? એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થશે, ત્યારે જ એ આત્મા જ્ઞાની થશે એમ કહેવામાં આવે છે. ત્યારે એને જ્ઞાન થશે. ત્યાં સુધી અજ્ઞાની રહ્યો. પ્રશ્ન એ ઉત્તમ પડ્યો છે ને કે પૂછે છે કે તરી કિયંતમ કાલમ અયમ અપ્રતિબુદ્ધો ભવતી ઇતિ અભિધીયતા. ક્યાં સુધી, કેટલા કાળ સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ પણ એને રહે કે જ્યાં સુધી એ અભેદપણે પરિણમે છે, એ ભેદ જ્ઞાનથી જુદો ન પડે ત્યાં સુધી. એટલે બહુ સીધો ઉત્તર છે કે અજ્ઞાની જીવ ક્યાં સુધી રહે કે ભેદ જ્ઞાન ન કરે ત્યાં સુધી. ભેદ જ્ઞાન કરે એટલે જ્ઞાની થાય. આથી સહેલું શું સમજાવવાનું હોય? મારે બહુ ભ્રમણ છૂટવા માટે જ્ઞાની થવું જરૂરી છે. કાંઈ નહીં, ભેદ જ્ઞાન કર. આથી વધારે બીજું તને કાંઈ કહેતા નથી કે તું જ્યાં અભેદપણે પરિણમી રહ્યો છો એ તારા જન્મ મરણનું ને ભવ ભવાંતરનું કારણ છે. એને છોડવા માટે તું ભેદ જ્ઞાન કર. જ્યાં ગાંઠ પડે છે બેના એકત્વની, એ ગાંઠ છોડવાની છે. ગાંઠ પડે છે ત્યાં ગાંઠ છોડવી, ગાંઠ ન પડે છે ત્યાં ગાંઠ છોડવી. જો ગાંઠ ક્યાં પડે છે? પરિણામમાં કે ત્રિકાળીમાં? હે,
પરિણામમાં પડે.
ગાંઠ પરિણામમાં પડે છે તો ક્યાં છૂટે? પરિણામમાં છૂટે. સીધી વાત છે કે નહીં? અને કાર્ય અને વિધિ તો પરિણામમાં છે ને. ત્રિકાળી તો લક્ષણનો વિષય છે એટલે એના આશરે એ ગાંઠ છૂટી જાય છે, પણ એ છૂટી જાય છે એ પણ પરિણામમાં છૂટે છે. શ્રદ્ધાનો વિષય એટલો જ છે. શ્રદ્ધાનો વિષય તો લક્ષમાં શુદ્ધાત્મા આવે છે એટલો જ છે. પણ આત્મામાં એકલો શ્રદ્ધા ગુણ તો છે ને. અનંત ગુણોમાં જ્ઞાન ગુણ પણ એવો છે. અનંત ગુણોમાં જ્ઞાન ગુણ પણ છે. તો જ્ઞાન ગુણ એવો છે કે જે શ્રદ્ધાના વિષયને પણ સ્વપણે જાણે છે, અમર્યાદિત પણ. કેમ કે એ વિષય ત્રિકાળ એવો છે. અને પરિણામોના વિષયમાં પણ પ્રમાણના વિષયથી દ્રવગુણ પર્યાયમાં પોતાપણું જાણે છે, એક પદાર્થપણું જાણે છે, મર્યાદિતપણે. એક અમર્યાદિતપણે અને એક મર્યાદિતપણે જાણે છે. શું એટલી વાત સાથે સાથે છે? પછી ક્યાંય પણ આભાસ થવાનો કે વિપર્યાસ થવાનો પ્રશ્ન રહેતો. બાકીના રે હું લેવા દેવા છે? કોને ઓળખો છો તમે? તમારા ઉદયમાં છે એટલા ને ઓળખો છો. જે ઉદય ની બહાર છે ને તમે ઓળખો ક્યાં છો? ભાવનગરમાં ને ભાવનગરમાં. અરે પાડોશીમાં બધાને ક્યાં ઓળખો છો? જેની સાથે તમારે પાડોશી નો સંબંધ છે એટલા ને ઓળખો. મારા પાડો છે. બાકી થી આગળ જરાક જાઓ એટલે ભાઈ અમે નથી ઓળખતા, જરાક આગાહી છે. અમે ક્યાંય ઓળખતા, અમારા પાડોશમાં તો આટલા છે એ બધાને ઓળખીએ છીએ. તો એટલો વર્ણન સાથે પાડોશનો ઉદય છે, બાકી તો પછી કાંઈ નથી. એટલે એને તો નો કર્મ પણ લાગુ પડતું નથી. શું બહુ સ્પષ્ટ ગાથા છે, 19મી ગાથા છે એ. જ્ઞાની અને અજ્ઞાની થવા માટેની બહુ સ્પષ્ટ ગાથા છે કે તારા અજ્ઞાનને લઈને તારું પરિભ્રમણ છે, એ જ જગ્યાએ તું જ્ઞાન કરે એટલે તારું પરિભ્રમણની નિવૃત્તિ છે. જે જ્ઞાન ભાવ હેતુરૂપ થતું હતું તે જ્ઞાન ભાવ નિવૃત્તિ રૂપ થયું. નિમિત્ત કોણ પડ્યું? એ સમ્યક દર્શન. એવું જ્ઞાનને જાતે બદલવામાં નિમિત્ત કોણ પડ્યું? સમ્યક દર્શન માટે કલ્યાણ મૂર્તિ એવા સમ્યક દર્શનને હું નમસ્કાર કરું છું એમ લીધું. એ ગુણ બીજા ગુણનું કામ ન કરે પણ એ ગુણ બીજા ગુણમાં નિમિત્ત અવશ્ય થાય છે. નિમિત્ત નિમિત્ત એક સંબંધ પરસ્પર એકબીજા ગુણો વચ્ચે હોય છે. જ્ઞાન અને શ્રદ્ધામાં તો એ ખાસ નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે. મુમુક્ષુની ભૂમિકામાં પણ છે અને જ્ઞાનીની ભૂમિકામાં પણ વાત છે. હા, નેત્રતા મને એ ગુણને અનંત ગુણનું રૂપ છે એમ જો ન માનવા અમે તો એ દ્રવ્યનું એકત્વ સિદ્ધ નહીં થાય. બધા ગુણો એટલા દ્રવ્યો થઈ જશે, જેટલા ગુણો છે એટલા દ્રવ્યો થઈ જશે. એ ગુણ સર્વથા અસહાય છે, સ્વતંત્ર છે, સર્વથા અસહાય છે. પોતાનું કાર્ય કરવા માટે એ પૂર્ણ શક્તિમાન છે, કોઈની જરૂર એને નથી. તેમ છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બીજા ગુણો સાથે નો છૂટી ગયો છે કે નથી એમ કહેવાનો ત્યાં બિલકુલ અભિપ્રાય નથી. આમ અને વસ્તુનો સ્વરૂપ તો જેમ છે માનવું જ રહ્યું, માનવું જ પડે. નહીતર વસ્તુના સ્વરૂપને એક જગ્યાએથી નહીં માનતા આખી વસ્તુનું તોડફોડ થશે. આખી વસ્તુની તોડફોડ થશે. અર્થાત બંને એક રૂપે અનુભવાય છે એ ભ્રાંતિ છે એમ કેવું છે. બંને એક રૂપે અનુભવાય છે તે ભ્રાંતિ છે. જો આ અનુભવ જ્ઞાન ને ખોટું કહે છે. ટ્રેનમાં પોતે બેઠો છે, બીજી ટ્રેન આવી બીજા પાટા બાજુના પાટા ઉપર, નજર ગઈ બીજી ટ્રેન આવી, હવે એના ઉપર નજર જતાં શું અનુભવ થાય છે? કે મારી ટ્રેન ચાલે છે. જે ટ્રેન આમથી આવી તો પોતાને એમ લાગે છે કે ઊંધી ઊંધી દિશામાં મારી ટ્રેન ચાલવા માંડી છે. અનુભવ સાચો છે ખોટો છે? હે, અનુભવ સાચો છે ખોટો છે? ચોખ્ખો અનુભવ થાય છે ને અનુભવ ખોટો છે? એટલે બધા અનુભવ સાચા જ હોય એવું કઈ નથી. ત્રાસી આંખે બે ચંદ્ર ચોખ્ખા દેખાય, બે દેખાય ને ચારે દેખાય. શું આંખમાં વિશેષ રોગ હોય તો ચારે દેખાય, ચોખ્ખા દેખાતા હોય તો અનુભવ સાચો કે ખોટો? ખોટો. કેટલો ખોટો? સોએ સો ટકા ખોટો. ભ્રાંતિમાં અમુક ટકા ભ્રાંતિ સાચી, અમુક ટકા ભ્રાંતિ ખોટી એવું હોય ક્યાંય? અમુક જ્ઞાન સાચું અમુક જ્ઞાન ખોટું એમ હોય ક્યાંય? જ્ઞાન એટલે પૂરેપૂરું જ્ઞાન, ભ્રાંતિ એટલે પૂરેપૂરી ભ્રાંતિ. માટે અનુભવ થી અમે એમ કહીએ છીએ કે આમ છે એમ ચાલતું જરા વિચારવા જેવું
છે. Yeah, no problem.